ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वेतरागस्तोत्र जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं। महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 13 मार्च 2016, श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 751 ववाणिया फागण वद 11 रविवार 1953। ओम सर्वज्ञाय नमः। આત્મસિદ્ધિમાં કહેલા સંકેતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે। આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકેત ઉપદેશ્યા છે। પહેલું સંકેત, આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સંકેત કહ્યું છે। બીજું, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તે સંકેતનો બીજો પ્રકાર કયો છે। ત્રીજો, નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ, તે સંકેતનો ત્રીજો પ્રકાર કયો છે। પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે, ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે, ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે। કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષના વચનનું અવલંબન વિતરાગે કહ્યું છે, અર્થાત 12માં ક્ષીણ મોહ ગુણસ્થાનક પર્યંત સુરત જ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામીએ કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે। તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે એમ કહ્યું છે, તે નિસંદેહ સત્ય છે। જૈન સિદ્ધાંત અને મોક્ષ માર્ગનું તત્વ સમજવા માટે આ પત્ર અત્યંત મહત્વનો છે. મુમુક્ષુઓને સાધકોને ખૂબ ઉપકારી છે. મહામુમુક્ષુ એવા પૂજ્ય સ્વભાગભાઈએ આત્મસિદ્ધિ મળ્યા પછી એનો એમને સ્વાધ્યાય ચાલુ હતો. અનેક શાસ્ત્રોના એ 30-30 વર્ષથી સ્વાધ્યાય કરતા હતા. સાયલામાં સત્સંગ નિરંતર ચાલુ હતો. અનેક પ્રકારની વિચારણા એમની હતી. એમાં આત્મસિદ્ધિ મળી અને આત્મસિદ્ધિમાં સંકિતના પ્રકાર જાણ્યા તો ચિલા ચાલુ જે પરંપરાગત ગતાનુગતિક સંકિત એ અંગેની જે કંઈ એમની માન્યતા હતી, સમજણ હતી, એની બદલે આત્મસિદ્ધિમાં કંઈ જુદી વાત આવી. એટલે પૂજ્ય સૌભાગભાઈએ પરમ પૂજ્યને કૃપાળુ દેવને પત્ર લખ્યો કે અમને આ સંકેતનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસા છે. તત્વ જાણવું હોય તો જિજ્ઞાસા વિના જાણી શકાતું નથી. તત્વની સમજણ તો ઘણી વાર આપણા સાંભળવામાં આવી હોય, વાંચવામાં આવી હોય, આપણા બોલવામાં પણ આવી હોય, પરંતુ જિજ્ઞાસા વિનાની એ બધી ક્રિયા આપણને સમજણનો પ્રતિઘાત આપતી નથી. બધું બોલીએ ને બધું વાંચીએ પણ સમજણ કાંઈ ન હોય, સમજણ એવી ને એવી ઝીરો. જેવો સત્સંગ કર્યા પહેલા જેવી સ્થિતિ હતી સમજણની, એવી સત્સંગ પછી પણ એવી જ, સ્વાધ્યાય પછી પણ એવી, અનેક પ્રકારના વ્યાખ્યાનો સાંભળ્યા પછી પણ એવી, અનેક શિબિરો કર્યા પછી પણ એવી. તત્વની સમજણ વધે નહીં, જ્ઞાનનું ઊંડાણ ન આવે. માહિતી ઘણી, જાણકારી ઘણી, અને ગામ ડાયો થઈને ફરતો હોય બધાને બતાવવા માટે, બધાને સમજાવવા માટે. પોતાની સમજણ ન હોય તો બીજા શું સમજે. સૌભાગભાઈને તો આત્મસિદ્ધિ હજુ વાંચી અને ત્યાં ખ્યાલ આવ્યો કે ઓહો, મોક્ષ ઉપાય સુધર્મ, અને ધર્મનું સ્વરૂપ રત્નત્રય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. ઉમાસ્વાતી મહારાજે તત્વાર સૂત્રમાં પણ કહ્યું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આ મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. તો આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ સંકેતના પ્રકાર પરંપરાગત શું છે? પરંપરાગત તો છે ઉપસમ સંકેત, ક્ષયોપસમ સંકેત અને ક્ષાયિક સંકેત. પણ આત્મસિદ્ધિમાં તો આ ક્યાંય શબ્દ આવ્યો નહીં. આ ત્રણ સંકેત કીધા, બોધ સંકેત, શુદ્ધ સંકેત અને પરમાર્થ સંકેત. આ તો ક્યાંય આપણને વાંચવામાં સાંભળવામાં આવ્યું નથી. આનો વિશેષાર્થ હોવો જોઈએ. સદગુરુએ જ્યારે આ કહ્યું છે ત્યારે આનું કોઈ મહત્વ હોવું જોઈએ, આનો કોઈ અર્થ ગાંભીર્ય હોવું જોઈએ. આ એમનેમ ન વાંચી જવાય. સમજ્યા વિના કોઈ પણ શ્રુત આત્મકલ્યાણમાં હિતકારી થતું નથી, પરિણામકારી ન થાય. જ્ઞાનનું ફળ વિરતિ છે, પણ એ જ્ઞાનનું ચિંતનનું ફળ વિરતી છે. જ્ઞાન સાંભળા કરીએ માહિતીની જેમ, જાણકારીની જેમ, તો વિરતી ધર્મ ન થાય. ક્યાં મુશ્કેલી પડે છે? બધું કરવા છતાં પરિણામ શૂન્ય. કેમ? આપણે એનો વિશેષાર્થ જાણતા નથી. જે સાંભળીએ છીએ, જે વાંચીએ છીએ, જે બોલીએ છીએ, એનો વિશેષાર્થ શું છે? એનો અર્થ શું છે? એનો આશય શું છે? એનો હેતુ શું છે? ઉદ્દેશ શું છે? લક્ષ્ય શું છે? એ જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી કોઈ પણ શબ્દનો સાચો અર્થ કેવી રીતે આપણને ખબર પડે? વ્યવહારમાં ચાલે બધી ગરબડ, વ્યવહારમાં ગરબડ ચાલે બધી, પરમાર્થમાં ન ચાલે. આ તો આત્મકલ્યાણનું વિજ્ઞાન છે, સૂક્ષ્મ છે, વિતરાગ વિજ્ઞાન છે. આમાં અટકળના ફાળિયા ન હાલે. જે હોય અટકળ, હું આમ માનું છું, માન્યતા છે, અનુમાન છે, હું ધારું છું, તું તો ગમે તે ધારું, એ ન ચાલે. પરમાર્થ માર્ગની અંદર સાધનાના અધિષ્ઠાનો, સાધનો થોડા થાય એનો વાંધો નથી, ઓછા થાય એનો વાંધો નથી, સમય કદાચ ઓછો હોય એમાં પણ વાંધો નથી, પરંતુ સમજણ સાથે થવા જોઈએ, અર્થ સાથે થવા જોઈએ, હેતુ જળવાવો જોઈએ. હેતુ લક્ષ્ય સાથે જોડશે આપણને. થોડું થયું હશે તો પણ આપણી યાત્રા એ લક્ષ્ય તરફની હશે, અને ઘણું બધું હશે તો પણ આપણે તો સંસારમાં જ્યાં છીએ ત્યાં ને ત્યાં છીએ. કેટલો બધો પરિશ્રમ વ્યર્થ જાય છે, કેટલો બધો પુરુષાર્થ અર્થહીન થઈ જાય છે. આટલા આટલા ધર્મના સ્થાનો, આટલા એના ઉપદેશકો, આટલા આયોજનો, કેટલું જબરજસ્ત. આ દેશમાં આપણે જોઈએ તો ધર્મનું આયોજન પણ ઓછું નથી. જેટલું સંસારનું છે એથી સવિશેષ ધર્મનું છે. તો આપણને થાય કે કલ્યાણનું આયોજન તો ઘણું છે અને છતાં કલ્યાણ થતું નથી, શાંતિ થતી નથી. શાંતિ જોઈએ, શાંતિ જોઈએ. ક્યારે કોઈ દી વિચાર કર્યો કે શાંતિ ક્યાંથી આવે? શાંતિ ક્યાંથી આવે? જગતના જીવોના જીવનમાં જો શાંતિ હોય તો એનો સરવાળો સમાજમાં શાંતિ, દેશમાં શાંતિ, રાષ્ટ્રમાં શાંતિ, વિશ્વમાં શાંતિ. એક એક વ્યક્તિ છે, સમૂહ છે, એનાથી બનતો દેશ અને વિશ્વ છે. હવે એના જીવનમાં શાંતિ નથી, કસાયો શાંત નથી. જેના કસાયો શાંત નથી તો એવો સમૂહ ભેગો થયો હોય 8 જણનો, 15 જણનો, 25 જણનો, તો એમાં પરિણામ શાંતિ આવે ખરું? અશાંતિનો સરવાળો કદી શાંતિ હોઈ શકે ખરો? તો આપણે કેટલી બધી ભ્રાંતિમાં જીવીએ છીએ. સૌભાગભાઈ એ મુમુક્ષુ હતા, કૃપાળુદેવે એને મહામુમુક્ષુ કીધા છે. એમણે વિચાર્યું કે સાહેબ, તમે આત્મસિદ્ધિની અંદર સંકેત કીધું છે, એ કંઈક જુદા પ્રકારનું છે, એનો કંઈક અર્થ વિશેષ છે. ચીલા ચાલુ, ગતાનું ગતિક, એ જે પરિભાષા ચાલી આવે છે એ આ અર્થ નથી. તો આત્મસિદ્ધિ લખી છે તો હવે તમે એનો આ વિશેષાર્થ સમજાવો. કેમ કે સંકિત, રત્નત્રય એ મોક્ષનું મૂળ છે. એટલું તો સમજાયું કે સંકિત વિના મોક્ષ માર્ગની યાત્રા શરૂ થતી નથી. પહેલી ભૂમિકા જીવને સંકેત સુધી પહોંચવાની છે અને સંકેત પછી કર્મક્ષયની ભૂમિકા ઊભી થાય છે પરમાર્થથી. તો આ સંકેત શું છે એ જો સાધક ન સમજે, મુમુક્ષુ ન સમજે, સાધુ ન સમજે તો આરાધના શેને કરશે? એટલે વિશેષાર જાણવાની અને અહીંયા શબ્દ છે જિજ્ઞાસા, બહુ મહત્વનો શબ્દ છે જિજ્ઞાસા. આપણી પાસે જે કંઈ છે ને, આપણે ઘણું બધું ઘણાને પૂછીએ છીએ, ખટપટ કરીએ, ખણખોદ કરીએ, બોલો ક્યાં ગયો તો, એને શું કર્યું હતું, એને તમને શું કીધું, એ પછી શું કર્યું, બધી જાણવાનું હોય તો આપણને એમ થાય કે આને ઘણી જિજ્ઞાસા. જિજ્ઞાસા નથી, ખણખોડ્યો છે, એ ખટપટ્યો છે, એ નિંદા એનો સ્વભાવ છે. એ જિજ્ઞાસા નથી, એ કુતૂહલ છે, ક્યાં શું થયું, આજ શું કર્યું હતું, તમારા ઘરે શું કર્યું હતું, પછી રસોઈ શેની કરી હતી, કોણ આવ્યું હતું, એ ક્યાં રહે છે, એ ક્યાં ગયા, એ રોકાવાના છે, ભાઈ તારે કંઈ કામ છે, કશું જ કામ ન હોય પંચાત, એવો જ વિષય અને એની અંદર ચાલ્યા કરે. દિવસોના દિવસો જાય, કલાકોના કલાકો પસાર થાય એની અંદર, બિનજરૂરી બિનમતલબી. આ જિજ્ઞાસા નથી. કૃપાળુ દેવ ચાલ્યા જતા હતા, સાથે મુમુક્ષુ હતા, અને એક રસ્તામાં તળાવ આવ્યું, તળાવના ઉપર લીલ હતી. કૃપાળુ દેવ સમજાવ્યું કે આ બધા લીલની અંદર રહેલી સાધારણ કાંઈ વનસ્પતિ છે. તો એ પ્રશ્ન પૂછ્યો કે આમાં કેટલા જીવ હશે. હવે જ્યાં અગણિત છે, અનંત છે, ત્યાં કેટલા હશે, સંખ્યાની શું વાત કરે. કૃપાળુ દેવ કેમ બધા નોતરું આપવું જમવાનું, તારે જમાડવા જ બધાને. જ્યાં જે ભાષાથી સમજવું જોઈએ તે ભાષાથી સમજવાનો પ્રયત્ન કરવાનો. અનંતમાં આપણને કાંઈ ન સમજાય તો ન સમજાય, નહીં તો અનંતમાં ઘણું સમજાય. આવી વસ્તુની સ્થિતિ છે. એટલે જિજ્ઞાસા એ છે કે ખરેખર જે કંઈ વાત કહેવામાં આવે છે એમાં ઉપકારી તત્વ કયું, અમારા કલ્યાણનું કારણ શું, અમારી સમજણનો ઉઘાડ કરે એવો એનો અર્થ શું, જે અમે ન સમજતા હોઈએ. અને જે આ ગરબડ છે એ સમજણનો અભાવ છે, અમે સમજતા નથી, એટલે જ આ બધી અમારી ભૂલોની પરંપરા છે, દુઃખોની પરંપરા છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, આ સ્વરૂપની સમજણ નથી. સાહેબ જિજ્ઞાસુને, મુમુક્ષુને, સાધુને સ્વરૂપની સમજણ કેળવવી છે, માહિતીને જ જોતી. વેદાંત દર્શનમાં આત્મા કેવો કીધો છે, એમાં મોક્ષનું સ્વરૂપ શું છે, સાંખ્યમાં કેવો કીધો છે, ન્યાયિકમાં કેવો કીધો છે, બુદ્ધ શું કહે છે, અમારે કાંઈ કામ નથી. કૃપાળુ દેવે મનસુખભાઈને કીધું, ત્રિપાઠીને, કે આત્મા જે રૂપે હો તે રૂપે અમને પ્રાપ્ત થાઓ. અમારે તો આત્મા જેવો છે તેવો જોઈએ છે. આણે શું કીધું છે ને આણે શું કીધું છે એવી કોઈ પંચાયતમાં અમે પડતા નથી. છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, દર્શનના આગ્રહ પણ છોડી દો કે આ દર્શનમાં આમ કીધું છે. આત્મા એક હોય કે અનેક હોય, આત્મા મર્યા પછી રિયે કે ભળી જાય, જ્યોત જ્યોતમાં મળે, પાણી સમુદ્રમાં મળે, શું થાય આત્માનું. અરે ભાઈ જે થવું એ થાય, પહેલાં આત્મા જે છે એ સમજી લે. જિજ્ઞાસા, વસ્તુનું સ્વરૂપ જેમ યથાર્થ છે તેમ જાણવું છે અને તે મેળવવું છે. આ જિજ્ઞાસા. કૃપાળુદેવે એક બોધવચન લખ્યું કે જિજ્ઞાસા તે તત્વની રાખવી, તત્વની જિજ્ઞાસા રાખવી, બાહ્ય રૂપની ન રાખવી. પર્યાયની નહીં, તત્વ શું છે એ જાણવાની જિજ્ઞાસાનો કાગળ એમને સૌભાગભાઈ લખ્યો. કૃપાળુદેવ કહે છે કે સંકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. બરોબર છે, તમારો આ જિજ્ઞાસા છે અને તમારે વિશેષાર્થ જાણવો છે તો એનો કાગળ અમને મળ્યો છે. તો હવે પોતે કહે છે આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકેત ઉપદેશ્યા છે, લખ્યા છે એમ નથી કહ્યું, કયા છે એમ નથી કહ્યું, ઉપદેશ્યા છે. આત્મસિદ્ધિ એ આત્માની સિદ્ધિની માટેનો બોધ છે, ઉપદેશ છે. એક હેતુપૂર્વકનું કહેવાયેલું વચન છે. આપણે તો ગમે તે બોલીએ એ બોધ નથી, એ ઉપદેશ નથી. અને ઉપદેશ તો જે વસ્તુનો લક્ષ્ય છે એમાં પ્રાપ્ત કરવામાં જે મદદરૂપ થાય એવા વચનો એને ઉપદેશ કહેવાય. આપણને કંઈ સમજણ નથી એટલે આજે કોઈ ગમે તેમ બોલે, વિષય વિનાનો વિષયની બહાર આઉટ ઓફ પોઈન્ટ ઠોકાઠોક દોઢ બે કલાક સુધી બોલે, વાર્તા કરે, કથા કરે, તર્ક લગાવે, ઉદાહરણ આપે, દ્રષ્ટાંત આપણે કે બહુ સરસ ઉપદેશો, બહુ સારું. શું કરવું હતું એને, શું સમજાવવું હતું, શું વિષય હતો, શેના હેતુથી હતો? આત્મકલ્યાણની વાત હતી, પરમાર્થની વાત હતી, સાધનાની વાત હતી, કોઈ સાધન સંબંધી વાત હતી? ના રે ના, આવ્યો ને બોલવાનું શરૂ કર્યું, ગગડાયું ડાયરાની જેમ, રાતથી શરૂ કર્યું તો હવાર સુધી બોલ્યા કર્યું. અરે ભાઈ આને ઉપદેશ ન કહેવાય. ઉપદેશ વાણી તો એક પ્રકારનો લક્ષ્ય, એ પ્રાપ્ત કરવા માટે શું શું ઉપકારી છે એવી તત્વની સમજણ અને એવા જિજ્ઞાસુને આપે એ ઉપદેશ છે. કે જેના સાંભળનાર પાસે પણ લક્ષ્ય છે અને કહેનાર પાસે પણ લક્ષ્ય છે. અહીંયા ત્યાં સાંભળવાવાળો આવ્યો છે કે ઠીક હાલો જી આવી ટાઈમ પાસ કરીએ, અથવા તો આના ભાષણમાં જરા મજા આવી જાય છે. ભાષણ એ ઉપદેશ નથી, આત્મસિદ્ધિ એ ઉપદેશ છે. એ ઉપદેશ છે એટલે એની અસર છે. ઉપદેશ પૂરો થયો, બીજું કહીએ કેટલું કર વિચારતો પામ, ધરી મૌનતા એમ ગ્રહી સહજ સમાધિમાં. શિષ્યને થયું આ ઉપદેશ સાંભળ્યો છે, હવે જુઓ એનો પ્રત્યાઘાત. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન. શબ્દ તો જુઓ સમજાય છે. આત્મસિદ્ધિમાં કૃપાળુ દેવે એટલે ગુરુએ બોલવાનું બંધ કર્યું, એ ઉપદેશ હતો, એક લક્ષ્ય માટે હતો, એક હેતુ માટે હતો. એટલે શિષ્યએ તરત જ કહ્યું કે આપના ઉપદેશથી એમને અપૂર્વ ભાન થયું. આ જ્યાં ત્યાં કોઈના ભાષણો ભરડતા હોય એમાંથી ભાન કંઈ ન થાય, હોઈએ વયું જાય કઈ ન થાય. શું ભાન થયું? નિજ પદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન. પ્રભુ અમારું અજ્ઞાન દૂર થયું, અમારું નિજ પદની અમને ઓળખાણ નહોતી, આપના ઉપદેશથી ઓળખાણ થઈ. ઉપદેશનું પરિણામ આવવું જોઈએ, ઉપદેશથી સમજણ આવવી જોઈએ, ઉપદેશથી તત્વની ઓળખ થવી જોઈએ. આ ઉપદેશ છે, જ્ઞાનીઓ ઉપદેશ આપે. અહીંયા કહે છે આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકેત ઉપદેશ્યા છે. ઉપદેશ્યા છે એટલે એક વિશેષ હેતુથી કયા છે, એક વિશેષ સાધનામાં સમજણ ઊભી થાય એટલા માટે કયા છે. કંઈ કેવા ખાતર ત્રણ વાત આમને પાંચ વાત આમને બધી ગણાવતો હોય, એકેય વાતને મૂળ વિષય સાથે સંબંધ જ ન હોય એવી વાત ગણાવ્યા કરે. અને લખનારા લખે 1 2 3 4 5, એ પાંચનો કાંઈ અર્થ ન થાય. ઉપદેશ્યા છે, કોઈ વિશેષ હેતુપૂર્વક કયા છે. લો હવે અમે તમને વિશેષ અર્થ કહીએ, કેમ કે તમારી જિજ્ઞાસા છે. પહેલું સંકેત અમે જે કહ્યું છે, આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સંકેત કહ્યું છે. આત્મસિદ્ધિની ગાથા નંબર 109 પ્રથમ સંકેત. ત્યાર પહેલા એ ઉપદેશ થવા માટેની શિષ્યની ભૂમિકા ગાથા નંબર 108. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. આ પેલા શિષ્ય જિજ્ઞાસુ છે, એને એની દશા બરોબર મેળવી લીધી છે. હવે સ્વાતિ નક્ષત્ર તૈયાર છે, છીપ તૈયાર છે, વરસાદનું બિંદુ પડે એટલી જ વાર છે, સરસ મજાનું મોતી તૈયાર થશે.
તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર શોધ.
આવો જિજ્ઞાસુ જીવને સદગુરુનો બોધ મળે છે, ઉપદેશ મળે છે. થાય સદગુરુ બોધ, બોધ થાય અને શિષ્ય ઉપદેશને પામે. પામે તે સંકેતને, સદગુરુનો બોધ થાય છે અને શિષ્ય સંકેતને પામે છે. વર્તે અંતર શોધ, પણ સાહેબ પામ્યો એની તમને ખબર શું પડી કે આને સંકેતને પામ્યો, દિશા પલટાઈ ગઈ, દશા પલટાઈ ગઈ. વર્તે અંતર શોધ, આજ સુધી સુખની શોધ, કલ્યાણની શોધ, મુક્તિની શોધ, આત્માની શોધ બહાર કરતો હતો, જગતમાં કરતો હતો. અહીંયા જાઉં તો મોક્ષ મળે, અહીંયા જાઉં તો આત્માનું કલ્યાણ થાય, અહીંયા જાઉં તો મુક્તિ મળે. બોધ થયો, સંકેત પામ્યો, સાચું દર્શન, અને દ્રષ્ટિ બદલાઈ ગઈ. હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું. અંતરનું સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. ભૂલમાં આ શિષ્યને પરિણામ થયું છે. આ સંકેત વર્તે અંતર શોધ, ધર્મ એ બહુ ગુપ્ત તત્વ છે, અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. અને તેવું અંતર સંશોધન કોઈ મહાન ભાગશાળી સદગુરુના અનુગ્રહથી મેળવે છે. આવો સદગુરુનો બોધનો અનુગ્રહ થાય, ઉપદેશ મળે, ઉપદેશની શિષ્યની ભૂમિકા હતી એટલે એ પામે, એ સંકેતને પામે, એની દ્રષ્ટિનું દિશા બદલાઈ જાય. એ હવે અંતર શોધ કરે છે. એ આજ સુધી એની શોધ બહારમાં હતી, હવે એની શોધ અંતરમાં થાય છે. આત્માનો ધર્મ આત્મામાં છે, આત્માનું સુખ આત્મામાં છે, આત્માની મુક્તિ આત્મામાં છે. બહાર જવા નાખવાથી કંઈ નહીં મળે, થાકી જઈશ અને છેલ્લે પાછો આવીશ. અહીંયા કહે છે એવું એને સંકેત થયું કે એ અંતર દ્રષ્ટિ તરફ વળ્યો, એની શોધ પોતાના અંતરમાં થઈ. અને એના કારણ એ થયા તો કે આ એને પહેલું સંકેતનું સ્વરૂપ શું છે, ત્રણ પ્રકારના સ્વરૂપ બતાવ્યા. પહેલા સંકેતના ત્રણ પ્રકારના સ્વરૂપ, પહેલું આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ. આપ્ત પુરુષ, આપ્ત એટલે વિશ્વાસ કરવા લાગ્ય, ભરોસા કરવા જેવો પુરુષ, જેના ભરોસે આપણી જીવનની નાવ મૂકી શકાય એવો પુરુષ, જે પોતે પ્રાપ્ત છે અને જેના ઉપર ભરોસો થઈ શકે એવા પુરુષને શાસ્ત્રમાં આપ્ત કયો છે. જે કદી મૂર્છાવાદ આચરેની જૂઠું ન બોલે, જે કદી કોઈને છેતરે નહીં, છળ ન કરે કોઈની સાથે, વ્યક્તિગત સ્વાર્થ માટે આને વાલો થવું છે, આને વાલો થવું છે, અહીંયા સારું કેવું છે, આને કાંઈ કીએ, આને કાંઈ કીએ, આવી છળ કપટ હલકી વૃત્તિ છળ ન કરે. આપ્ત પુરુષ છે નિર્દોષ છે. એના આશ્રયમાં જનારો કોઈ વિશ્વાસઘાત ન મેળવે, કોઈને પ્રપંચ ન થાય. નિષ્કારણ કરુણાના અવતાર આપ્ત પુરુષ, જે જાય એનું કલ્યાણ થાય. ગૌતમ જાય તો ગૌતમનું, ગોસાળો જાય તો ગોસાળાનું, જે કોઈ એના શરણે જાય, જે કોઈ શ્રદ્ધાથી આશાથી એની ભક્તિ કરે એનું કલ્યાણ થાય. કારણ કે કરનારો ગમે તે હોય પુરુષ આપ્ત છે, એ મૂર્છાવાદ નહીં આચરે, એ જુઠ્ઠું કદી નહીં કહે, એનામાં છળ કપટ નહીં હોય, એ નિર્દોષ છે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ, એને તરત થયું કે કેનાર પુરુષ આપ્ત છે. એ કદી ખોટું ન કહે, હું સમજું ન સમજું, મારાથી એ પ્રકારે થાય ન થાય, એ મારે મારા તરફ જોવાનું છે, મારો દોષ છે. પણ જે કંઈ વાત કરી છે એમણે મુક્તિની, એ માર્ગમાં આ માર્ગે થવાથી કલ્યાણ થશે, તો જીવનું કલ્યાણ સામા છે, એણે જે વચન કહ્યા છે એ ખોટા ન હોય. પ્રતીતિ એ હંમેશા સાચું જ કહે, મારા હિતનું જ કહે, મારા મંગલનું કહે, મારા કલ્યાણનું કહે. આ પ્રતીતિ પહેલું. આ સંકેતનું સ્વરૂપ છે કે જેનો ઉપદેશ મેં સાંભળો, મેં આત્મસિદ્ધિ સાંભળી, મને પહેલી પ્રતીતિ થઈ કે બસ મુક્તિનો માર્ગ આ જ છે, આત્મકલ્યાણનો માર્ગ આ છે. હવે હું સમજું કેટલું કરી શકું એ મારી પોતાની તત્પરતા ઉપર છે, પણ મને પ્રતીતિ થઈ છે. પ્રતીતિ સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, ભાન થાય છે એને, કેમ કે મુમુક્ષુ છે, એને પહેલું સંકેત થયું છે. વચનની પ્રતીતિ થઈ છે કે તારો આત્મા તારામાં જ છે, બહાર નથી. એને પ્રશ્ન પૂછ્યા છે, એના જવાબની અંદર સદગુરુએ કહ્યું છે કે તારું આત્મ સ્વરૂપ તારામાં જ છે, બહાર નથી. આને પ્રતીતિ થઈ ગઈ. જેને પ્રતીતિ થઈ છે એની શોધ અંતર જ હોય પછી, કે આ ખોટું તો કે નહીં, હવે મારે બહાર શોધવું નથી. અત્યાર સુધી મને મારું સ્વરૂપ ન પ્રાપ્ત થયું એનું કારણ કે મેં બીજાના ભરોસે ચારે બાજુ દુનિયા શોધી કાઢી જગતમાંથી, પણ મને ન મળ્યું. હવે આ પુરુષ કે છે એની મને પ્રતીતિ છે, અને અંતર શોધશે તો વાર નહીં લાગે, હવે સમય નહીં લાગે. આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ બીજું લક્ષણ છે. હવે બીજી વાત છે કે ખોટું કે નહીં તો પછી એને જે કહ્યું છે એ પ્રકારે મારે કરવું જોઈએ, એની આજ્ઞા, એની આજ્ઞા શું છે? એની આજ્ઞા છે કસાઈ છોડવાના, એની આજ્ઞા છે વિભાવનો ત્યાગ કરવાનો. તું વિભાવનો ત્યાગ કરીશ તો તારા તું કર્મનો કર્તા નહીં બની શક, આ આજ્ઞા છે એની. તું વૃત્તિને અંદર લઈ જઈશ તો કર્મનો કર્તા નહીં બન, વૃત્તિ વહે એની જે ભાવમાં થયો અકર્તા, આ એની આજ્ઞા છે. વૃત્તિ બહાર જાય છે, વૃત્તિ પર પદાર્થમાં જાય છે, વૃત્તિ જગતમાં જાય છે, વૃત્તિ સંબંધમાં જાય છે, વૃત્તિ સંયોગમાં જાય છે, ચડે સમયે સમયે ક્ષણે ક્ષણે વૃત્તિ ચલિત થાય છે, ઉપયોગ ચલિત થાય છે, ઉપયોગ બહાર જાય છે, સમજણ બહાર જાય છે. તમામ જીવની પ્રવૃત્તિઓ, જે કાંઈ આત્માની સંપત્તિ છે, ગુણો છે, એ બધાનો વપરાશ, એનો ઉપયોગ બહાર થાય છે. અહીંયા કે છે એને પાછી વાળ, પરલક્ષી છે, પરલક્ષી છે, તારું કલ્યાણ નહીં કરી શકે. જેટલું મારું છે, જેટલું મમત્વ માયનું છે, એ સ્વપ્ન છે, એ તારા કલ્યાણનું કારણ નથી. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ અને મમત્વ ભાવ, તેથી નિવૃત્ત થવા માટે જ્ઞાનીઓએ આ છ પદની દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે એમ જીવ જો પરિણામ કરે તો સહજ માત્રમાં સમ્યક દર્શનને પામે, અને સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વરૂપ એવા મોક્ષને પામે. છ પદનો પત્ર સચોટ વાક્યો છે, સચોટ બોધ છે, બહુ ક્લિષ્ટ નથી, સરળ છે, એટલે વાંધો છે, એટલે આપણને જલ્દી ન પકડાય. કેમ કે આપણે જ્યારે સમજવું ત્યારે સમજ્યું કે કંઈક બહુ અઘરું હશે ને, અહીંયા અઘરું નથી કીધું. આ પુરુષે તો સીધે સીધું એક ને એક બે જેવી વાત કરી છે. આજ્ઞા, એના ઉપર રુચિ થાય બસ. હવે તો જો મારે પ્રાપ્ત કરવું હોય તો એ પુરુષે જે કહ્યું તે બરોબર છે. આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દિન. આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ અને સ્વચ્છંદ નિરોધપણે આપ પુરુષની ભક્તિરૂપ, જ્યાં સુધી સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી એના વચનની પ્રતીતિના આધારે અને આજ્ઞાના આધારે મારો જ્યાં સુધી આ પુરુષાર્થ છે મોક્ષ માર્ગની અંદર એક સાધક તરીકેનો છદ્મસ્થ અવસ્થાનો, ત્યાં સુધી આ આપ્ત પુરુષની ભક્તિ, એનો આશ્રય, એનું અવલંબન, એનો આધાર, એ જ મારા પુરુષાર્થનું કેન્દ્ર છે. અને એ ભક્તિ કરવામાં એક શરત મૂકી છે, સ્વચ્છંદ નિરોધ. પ્રભુની ભક્તિ અર્પિત ભાવે થાય, સ્વચ્છંદથી ન થાય. સ્વચ્છંદમાં મારી માન્યતા, મારી ગણતરી, મારો સ્વાર્થ, મારી દ્રષ્ટિ, મારો મત અનેક પ્રકારનો છે. પછી લોકસંજ્ઞા, ઓગસંજ્ઞા, આ બધું સ્વચ્છંદમાં આવે. પ્રતિબંધ જુદા જુદા, અમે આમાં છીએ હવે આમ કરીએ તો કેમ થાય, અમે તો આમાં માનતા હતા આટલા વર્ષોથી, આ બાપદાદાનો ધર્મ, અમારા આ બધા સંત સતીઓ આમ કહે અને હવે અમારે આમ કેમ કરવું, અનેક પ્રકારના આ સ્વચ્છંદના પરિબળો છે. જ્ઞાની પુરુષની સમીપ જવા ન દે, રોકે, એટલે ભક્તિ થાય એ સ્વચ્છંદ સહિત થાય, કે ભગવાનના દર્શન કરવા છે પણ કોઈ જુએ નહીં એમ, ભગવાનની આરાધના કરવી છે પણ બોલવું નથી. 50 વર્ષ પહેલાનો એવો આ કાળ હતો કે કોઈ વચનામૃત જાહેરમાં વાંચી ન શકતા. માને કૃપાળુ દેવને શ્રીમદ રાજચંદ્ર જ્ઞાની છે અને આ વિતરાગ દર્શનના મહાજ્ઞાની થઈ ગયા છે, પણ આ વાંચવું હોય તો વાંચી ન શકે. કોઈ આપે તો કે ભાઈ તમે લઈ જાઓ, મારા ઘરમાં નહીં, જો કંઈ ખબર પડશે તો મારી તો દશા થશે. સ્વચ્છંદ નડે એને જ્ઞાની પુરુષની ભક્તિ ન કરવા દે. લોકો કૃપાળુદેવ પાસે આવે, ડરતા ડરતા આવે, છુપાઈ છુપાઈને આવે, સમાજનો પ્રતિરોધ થાય. આ સ્વચ્છંદના અનેક પ્રકારના કારણો છે, અનેકવિધ. ત્યાં સુધી ભક્તિ ન થાય, સર્વ સમર્પિત ભક્તિ એ ત્યારે જ થાય કે આવા સ્વચ્છંદના બધા કારણો આપણા સમાપ્ત થાય. દુનિયા ગમે તે કીએ, પ્રભુ શ્રી જેવું જ્યારે બળ આવે કે લોક મૂકે ભોખ, મારે કોઈના બાપની પરવા નથી, પરમ કૃપાળુ ટીંગો ધણી એ જ અમારો, એ સિવાય કોઈ નહીં. છડે ચોક. તો પરમ જ્ઞાન અને જીવને મુમુક્ષુને આત્મકલ્યાણનું ભૂત કારણ છે. માર્ગ જે વિસરાયેલો હતો, ભગવાન કાળને કારણે દૂષિત થયો હતો, આ પુરુષે સનાતન શાશ્વત વિતરાગ માર્ગને પ્રકૃષ્ટ કર્યો છે, પ્રશિષ્ટ કર્યો છે. આનો માર્ગ એ જ છે, અનંત 24 નો માર્ગ આ જ છે. અને આત્મસિદ્ધિમાં એણે કહ્યું, જો વચનની પ્રતીતિ થાય તો નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય. સ્વયં જાતે કહે છે, પોતે સદગુરુ પોતે કહે છે, પરમગુરુ પોતે કહે છે, કૃપાનાથ પોતે કહે છે, સર્વે જ્ઞાનીનો. આ એના અજ્ઞાનમાંથી નીકળેલા શબ્દો નથી, આ એના અનુભવમાંથી નીકળેલા શબ્દો છે, કે અમે જે કંઈ કહ્યું છે આ તમે અમારાથી મર્યાદિત કરતા નહીં, કે શ્રીમદ રાજચંદ્ર આમ કહે છે. સર્વે જ્ઞાની અત્યાર સુધીમાં થયેલા એ બધાનો નિશ્ચય સાર છેલ્લે એણે જે ગ્રહણ કર્યું તે રિઝલ્ટ, ત્યાં સુધીમાં તો એમણે ઘણું કર્યું પણ એમનો જે સરવાળો હતો એ અમે તમને કહીએ છીએ. અહીંયા એ બધો આમાં આવીને સમાઈ જાય છે. સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, આની બહાર નથી. આવે વચનની પ્રતીતિ આવી આપતો પુરુષની, અને એ પ્રતીતિ આવે તો સ્વચ્છંદ રહે ખરો, તો આપ્ત પુરુષની ભક્તિ કેવી થાય? એ ઓળખાય છે એટલે પેલું સંકેત હોય તો બસ છે, તોય મોઢામાંથી નીકળશે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર, જગતમાં કોઈ તોલ નથી કોઈ મોલ નથી પ્રભુ આપે કરેલા ઉપકારની, મને મારું સ્વરૂપ ભાષ્યમાન કરાવ્યું. તો આપની ભક્તિ મારી અર્પણ ભાવે છે. એ ચાર ગાથાઓ જો અહો અહો શ્રી સદગુરુ, અને એ સટસ્થાનક દર્શાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ. પ્રભુ જગતના ઉપકારોનું માપ થઈ શકે છે, આપના ઉપકાર અમાપ છે. આ સ્વચ્છંદ નિરોધ ભક્તિનું દ્રષ્ટાંત છે આ ચાર પ્રણિપાત સ્તુતિની. આ ચાર ગાથાઓ આ શિષ્યમાં સ્વચ્છંદ નિરોધ ભક્તિ છે, સમર્પિત ભાવે ભક્તિ છે. પોતાનો આત્મા ક્યાં અર્પણ કરે છે એ કે છે સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકેત કહ્યું છે. સંકેત ત્રણ, એમાં પહેલા સંકેતના પણ સ્વરૂપ ત્રણ સમજવા માટે. પહેલું તો કે આપ્ત પુરુષના વચનની પ્રતીતિ, નંબર વન. બીજું તો કે આજ્ઞાની અપૂર્વ રુચિ. જો રુચિ શબ્દ છો, રુચિ અનુયાયી વેર્યો, જેવી રુચિ હશે એવો જ પુરુષાર્થ થશે. રુચિમાં 1% ઓછી રુચિ હશે તો પુરુષાર્થ એટલો નબળો થશે. અપૂર્વ રુચિ, અરે ક્યારેય આવી રુચિ આવી નથી જીવને, અનંત કાળના પર્યટનમાં આવી આજ્ઞાની રુચિ ક્યારે આવી નથી. અને ત્રીજું, જો આજ્ઞાની આવી રુચિ હશે તો એ પુરુષની ભક્તિ સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિ. તો વચનની પ્રતીતિ, આજ્ઞાની રુચિ અને પુરુષની ભક્તિ, આ ત્રણ તત્વ એ જીવનમાં આવે એ પહેલું સંકેત થયું. અને એ સંકેત ઉપદેશથી મળ્યો, બોધથી મળ્યો. એ સંકેત મળ્યું એની પરીક્ષા, એનું પ્રમાણ વર્તે અંતરશોધ. બસ હવે એની દ્રષ્ટિ અંતર ગઈ, ખ્યાલ આવી ગયો આત્માનું સ્વરૂપ આત્મામાં છે, આત્માનો ધર્મ આત્મામાં છે, આત્માની સાધના આત્મામાં છે. અને કૃપાળુ દેવે આ શબ્દને સમજવા 37 પત્રમાં લખ્યો છે, ઉપયોગ એ જ સાધના છે. ઉપયોગ આત્માનો છે, આત્મા સિવાય કોને ઉપયોગ છે? શરીરને કોઈ ઉપયોગ નથી. સાધના, ઉપયોગની સાધના, ઉપયોગની ઉપયોગથી એકતા થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે. હાથ નોંધ 3:9 કહ્યું છે. ઘણું ઘણી વાત છે, ઘણો વિસ્તાર છે, ઘણું સમજી શકાય એમ છે, પરંતુ પત્ર પત્રની રીતે સમજીએ કે આત્મસિદ્ધિમાં 3 સંકેત કીધા છે. 3 સંકેત જે કીધા છે, એક પહેલા પ્રભુની, એના 3 પ્રકાર કીધા કે વચનની પ્રતીતિ, આજ્ઞાની રુચિ અને અપૂર્વ ભક્તિ એમની સમર્પિત. બીજા સંકેતમાં કહ્યું અંશે અનુભવ અને પ્રતીતિ આત્માનો, પરમાર્થનો. અને ત્રીજામાં કહ્યું છે નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ, આત્માનો અનુભવ એવો થાય બધા વિકલ્પો સમાપ્ત થઈ જાય. આ ત્રણેય સંકેત કૃપાળુ દેવ કહે છે કે ભલે તમે વાંચ્યા નથી, સાંભળ્યા નથી, શાસ્ત્રમાં જોવા નથી મળતા, તો પણ વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય. આત્મસિદ્ધિની અંદર આ ધર્મનું સ્વરૂપ છે. ઉપાય 5 આવી ગયા છે, એ બધી કે વિચારીશું. 5 ઉપાય આપ્યા છે, જે જે કારણ બંધના તે બંધ દશા, જેથી રાગદેશ અજ્ઞાનની નિવૃત્તિ થાય તે, જેથી આભાસ રહિત આત્મા પામી શકાય તે, જેથી વિતરાગતાને બોધ મળે તે, આ બધા ઉપાય છે, આ ધર્મ છે. ધર્મનું સ્વરૂપ રત્નત્રય છે. અને આ ધર્મની અંદર 3 સંકેત એનો જે પ્રકાર છે એ વિશેષ ને વિશેષ સમજવા પ્રયત્ન કરીશું વિશેષ અવસરે.